તારીખ 17/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 202 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 148
ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પર વસ્તુ કરાવી દીધું નથી. હવે પોતાનો વિકાર પોતામાં થાય છે ને બીજામાં થતો નથી, એ ઉપરાંત બીજી ચીજ આને વિકાર કરાવી દે છે એમ પણ નથી. કોઈ કર્મનો ઉદય કે કોઈ નોકરનું સંયમ જીવને બળાત્કારે વિકાર કરાવે છે, ન કરવો હોય તો કરાવે છે, પરાણે કરાવે છે, ન થતો હોય તો કરાવે છે, એવી પણ કોઈ વસ્તુ સ્થિતિ નથી. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ અન્ય વસ્તુ પર વસ્તુ કરાવી દેતી નથી. એમાં કર્મ ન કર્મ બંને લઈ લેવા. નો કર્મમાં સંયોગો છે, કર્મની અંદર ઉદયમાન કર્મ લેવા. વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ તે કાંઈ વિકાર કરાવી દીધી નથી. હવે નિમિત્ત છે એનો અર્થ શું છે? ઉપસ્થિતિ છે, જગતમાં છે દ્રવ્યની ઉપસ્થિતિ છે. ક્યારેય કોઈ દ્રવ્યની અનુપસ્થિતિ થાય, નાશ થઈને હોય ને એવી પરિસ્થિતિ થાય એવું તો બનતું નથી. ત્યારે નિમિત્ત ક્યારે? કે જીવ એના ઉપર લક્ષ કરે ત્યારે, એનો આશ્રય કરે ત્યારે, એ બાજુ પોતે ઢળે ત્યારે, સ્વયં પોતાથી ઢળે ત્યારે, ત્યારે જે ચીજ પ્રત્યે તે ઢળે છે એને ત્યાં નિમિત્ત એવું નામ આરોપ છે કહેવામાં આવે છે. ચિત્ત તો પહેલાં હતી, આ જીવ એના પ્રત્યે પરિણામ ન ખેંચાયું ત્યારે પણ એ ચીજ હતી, અને એ પરિણામ પૂરું થશે ત્યારે પણ એ ચીજ રહેવાની છે. પણ નિમિત્તનો આરોપ તો એટલા કાળ પૂરતો આવે છે કે જ્યારે જીવ એ બાજુ રહે છે ત્યારે એને લક્ષ્માર દે છે, એનો આશ્રય કરે છે, ત્યારે એને નિમિત્ત એનામાં એ પરિણામમાં એ નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. સ્વભાવ વડે થતો નથી, સ્વભાવ માં થતો નથી, એ તો વાત સ્પષ્ટ છે. પણ થાય છે ક્યાં, કે એક પદાર્થના જે દ્રવ્યની પર્યાયની સત્તાત્મક જે કાંઈ હોવાપણું છે એની અંદરમાં એ વિભાગ છે, એથી બહાર નથી. કેટલી વાત લેવી છે, નિમિત્ત એટલા પૂરતું જ છે, એથી આગળ એની પાછળ એની એનું નિમિત્ત પણ એને લાગુ પડતું નથી. આકાશ ધર્માસ્તી અધર્માસ્તી કાય તો સ્થિર છે, કાળનો પણ જુદા જુદા હોવા છતાં વિશ્વમાં સ્થિર છે. ગતિ આ ગતિ ગમન આગમન તો બે પદાર્થનું છે, એક જીવનું અને એક અજીવનું. પણ જીવ અને અજીવની સંખ્યા એટલી બધી મોટી છે, અનંતની સંખ્યા છે, કે ક્યારે વિશ્વમાં કોઈ જગ્યા જીવ વિનાની કે અજીવ વિનાની ખાલી નથી રહેતી. અનુરોધના જીવ પ્રસરેલા છે તો બ્રહ્માંડ કોઈ જગ્યા એવી ખાલી નથી જ્યાં જીવ ન હોય ને જ્યાં અજીવના પરમાણુ ન હોય. ચૌદ બ્રહ્માંડમાં પૃથ્વીના પરમાણુ છે, પૃથ્વીનો સ્કંદ મહાસ્કંદ તો ખરો, એટલે પરમાણુ છે, કોઈ ખાલી નથી. જીવની એટલી સંખ્યા છે તો કોઈ જગ્યા ખાલી નથી રહેતી. ક્ષય દ્રવ્યનો સંયોગ સદાકાળ બન્યો રહે છે ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યારે બે પદાર્થના પર્યાયો વચ્ચે મેળ ખાતો જોવામાં આવે છે ત્યારે જોડવામાં આવે છે. ગતિ ક્યારે કરે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત, ગતિપૂર્વક સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત. ક્યાંય ત્યારે જ આવ્યું છે, ત્યાં એ પહેલાં ત્યાં નહોતું, એવું તો કાંઈ છે. એમ કર્મના પરમાણુ હતા, ઉદય આવ્યો, અને જો ઉપયોગ સ્વરૂપના આશ્રયમાં ન ગયો તો બેમાંથી એક જગ્યાએ તો જવાનું છે. પરિણામ કાં પરિણામ સ્વમાં જાય, કાં પરિણામ કર્મમાં જાય, એ સિવાય તો ત્રીજું બનતું નથી. સ્વમાં જે સાવધાન ન રહ્યો તે પરમાં ખેંચાયો, પરમાં ખેંચાયો ત્યારે એને નિમિત્ત કહ્યું, જે ખેંચાણમાં વિભાવ થયો એમાં એને નિમિત્ત કહ્યું. જો એ સ્વમાં સાવધાન રહ્યો હોય તો એને નિમિત્ત ઉદયમાન હોવા છતાં એને નિમિત્ત એવો ઉપચાર લાગુ પડત નહીં. એટલે ઉદય થાય માટે નિમિત્ત થાય જ એમ પણ નથી. નિમિત્ત તો મેળવાળો કાર્ય જોઈને આરોપ કરવાની એક પદ્ધતિ છે, કે આને વિભાવ કર્યો, આ જેવો વિભાવ કર્યો ત્યારે સામે શું ચીજ હતી, સામે પુરાણી પ્રકૃતિનો ઉદય હતો. ક્રોધ કર્યો ત્યારે ક્રોધ પ્રકૃતિનો ઉદય હતો, અસાતાને વેધી ત્યારે અસાતા પ્રકૃતિનો ઉદય હતો, સાતાને વેધી ત્યારે સાતા પ્રકૃતિનો ઉદય હતો. બસ એમ સાથે મેળવાળો જે સંયોગ છે એનું નામ કરાવવા માટે નિમિત્ત છે. આથી વધારે નિમિત્ત નો અધિકાર નથી, નિમિત્તનું કાર્યક્ષેત્ર નથી, અને નિમિત્ત કાંઈ કરતું નથી. વિજ્ઞાનમાં કેમિસ્ટ્રીની અંદર તો એક પદાર્થ આવે છે કે જેની ઉપસ્થિતિમાં અમુક પ્રક્રિયા થાય, એ પદાર્થ વધે નહીં ઘટે નહીં. એ પદાર્થ કોઈ પ્રક્રિયા કરે નહીં કરાવે નહીં, એને કેટલિક એજન્ટ કહે છે, કેટલિક તરીકે રહી જાય. એ હોય તો એ પ્રક્રિયા થાય, ન હોય ન હોય ત્યારે એ પ્રક્રિયા ન થાય. એ પદાર્થ પરમાણુ એમને પડ્યા રહે એટલા ને એટલા, એવાની વાત એવી. એટલે વિજ્ઞાનીઓ ઘણી વાર આ વિષય તરત સમજી લે છે, કેટલિક એજન્ટ આવે છે એ તરત સમજી જાય બરાબર છે, નિમિત્ત સૂચિત છે એને, કે આ નિમિત્તનું સ્થાન છે એટલે તરત સમજી જાય. પછી મેળવી લે એ બરાબર છે, થાય છે. તો એમ જેમ કે આ ચક્ષુ ઇન્દ્રિય લઈએ આપણે, ચક્ષુ ઇન્દ્રિયથી દ્રશ્યમાન પદાર્થોનું દ્રશ્ય આવે છે જ્ઞાનમાં, દેખાવા યોગ્ય પદાર્થ દેખાય છે બરાબર, જે કાંઈ એના રંગ સહિત હોય છે તે તે પદાર્થ. અહીંયા શું કર્યું જ્ઞાનમાં, તે ચક્ષુ ઇન્દ્રિય રૂપ આંખમાં એ પદાર્થે શું કર્યું બતાવી દે, એ પદાર્થને ખબર પણ નથી. કોની આંખ મારું પ્રતિબિંબ ઝીલે છે એ પદાર્થને ખબર એ નથી. આને શું ખબર છે, અહીંયા ધોળો રંગ છે ને અહીંયા કાળો રંગ છે, આને શું ખબર છે કે મને કોણ જોવે છે મને કોણ નથી જોતો. તો એને શું કર્યું, એને તો કાંઈ કર્યું નથી. સફેદ સફેદ દેખાણું, કાળું કાળું દેખાણું, એને શું કર્યું, એને કાંઈ કર્યું નથી. નિમિત્તની દીક્ષુ કે આ જ્ઞાન છે, આ જ્ઞેય છે, જ્ઞાન અને જ્ઞેયની નિમિત્તની દીક્ષુ છે. નિમિત્તે શું કર્યું કે નિમિત્ત અપેક્ષિત કરે છે, નિમિત્ત કાંઈ કરતો નથી. એ પ્રત્યક્ષ રીતે અનુભવ લોકો થાય છે. કેટલાક સંયોગોમાં જીવ ભૂલ ખાય છે એટલે એને સમજાવવું પડે છે કે બધા જ પ્રકારમાં આ એક જ સિદ્ધાંત છે, કોઈ જગ્યાએ બીજો સિદ્ધાંત નથી, બીજી વસ્તુ સ્થિતિ નથી. પોતે પોતાના સ્વભાવમાં સાવધાન ન રહ્યો અને પોતે સ્વતંત્ર ભૂલ કરી, પોતે ભૂલ કરી, કર્મના ઉદયે ભૂલ કરાવી, સંયોગોએ ભૂલ કરાવી નથી. આટલી વાત છે. આ પ્રયોજનભૂત વિષય છે પર્યાયના વિષયમાં, કે આ જીવ વિભાવ કરે છે એટલે કે દોષ કરે છે ત્યારે એને એવી ખોટી ભ્રમણા થાય છે કે દોષ મને બીજા કરાવે છે. આવો સિદ્ધાંત જેને ગ્રહણ કર્યો કે મારો દોષ બીજા કરે છે, બીજાને કારણે થાય છે, એનો દોષ છોડવા માટે એની પાસે કોઈ ઉપાય રહેતો નથી અને એનો દોષ છૂટતો નથી. એ હંમેશા પોતાના દોષ માટે બીજાને જ દોષિત ઠરાવે છે. જગતમાં પ્રસિદ્ધ છે ને કે ભાઈ ચોર કેમ ચોરી કરે છે, કે સમાજ વ્યવસ્થા એવી છે કે ચોરને ચોરી કરવી પડે છે. સાચી વાત છે, જો સમાજ વ્યવસ્થા એવી હોય તો બધાને ચોરી કરવી પડે, એ વાત ખોટી છે. જેને ચોરી કરવાની વૃત્તિ છે એ ખોટું માનું પકડે છે કે મારે અમુક પ્રકારની વ્યવસ્થા અવ્યવસ્થાને કારણે મારે આવું કરવું પડે છે. શું એ વાત એકદમ ખોટી છે. બીજાના કારણે મારે આમ કરવું પડે છે એ વાત પાયામાંથી 100 એ 100% ભૂલ ભરેલી. એમાં નિર્દોષ થવાનો માર્ગ બંધ થઈ જાય છે એટલે કે મોક્ષ માર્ગ એમાં બંધ થઈ જાય છે. એ જીવમાં વિરુદ્ધ વાત છે, જીવ સિદ્ધાંતથી એ વિરુદ્ધ વાત છે, વસ્તુના સ્વરૂપથી એ વિરુદ્ધ વાત છે. ખોટી વાત છે, એ વાત તદ્દન ખોટી છે. કાયદા એવા છે માટે નહીં, પોતાને મહત્વ છે ને પોતાની જરૂરિયાત છે માટે કરવું પડે છે. એક ગુણ આવે છે પરમાત્મા ચિંતામાં, કે મૃત્યુનો ભય કોને છે, કે જેને સંસારમાં આસક્તિ છે એને સંસારમાં રહેવું છે, જે સંયોગોમાં રહેવું છે એ સંયોગોમાંથી ખસવું નથી, એ પ્રકારની જેને આસક્તિ છે અને એ સંયોગોની જરૂરિયાત જેને લાગી છે એમાંથી એને દૂર જવું પડે છે, એટલે એને દુઃખ થાય છે અને ભય થાય છે. એટલે કે જે પોતાના સ્વરૂપને જાણતા નથી કે હું અસંગ તત્વ છું, સ્વરૂપનું અજ્ઞાન છે, સંસારિક પદાર્થોમાં આસક્ત છે, એને નિયમથી મૃત્યુનો ભય થયા વિના રહેતો નથી. બહુ સરસ બોલે. તો કે જેને સ્વરૂપનું જ્ઞાન છે અને જે સંસારથી વિરક્ત છે એને મૃત્યુ એ દુઃખનું કે ભયનું કારણ નથી, પણ મૃત્યુ એ એને હર્ષનું કારણ છે. શું? હર્ષનું કારણ છે. એમ બીજું છે કેમ કે ચાલો આટલા કર્મનો હિસાબ કિતાબ તો પૂરો થયો અને આ એક જેલમાંથી તો નીકળ્યા, એને તો જેલમાંથી છૂટીને મુક્ત થવું છે. તો જે જેલમાં છે એને જેલ પ્રતિ શું કરવા પ્રીતિ કરે? આ તો એવી વાત છે કે જેલમાં નાખો ઉગ્રતે એને, હવે એ જેલની ઓરડીમાં એવી પ્રીતિ કરે છે ભલે ગંધાતી છે તો આ ઓરડીને એવી સરસ રાખવું, આ ઓરડીને એવી સાફસૂફ રાખવું, જો કે સાફસૂફ બહુ થતી નથી પણ એટલી બધી પ્રીતિથી એની સાર સંભાળ કરે છે કે એને અહીંયાથી જવું પણ ગમતું નથી. મને મારે આ સ્થાન છોડવું નથી, મારે આ દેહ છોડવો નથી, મારે આ જગ્યા છોડવી નથી, પણ શું આમાં તને છે શું? તો કે અવારનવાર અસાતાનું દુઃખ થાય છે, એ દેહના નિમિત્તે દેહનું મધ્ય માધ્યમથી તો અસાતાનું દુઃખ થાય છે. તો કે નહીં, એ તો જોઈએ, એ તો જોઈએ જ, એના વગર તો ચાલે નહીં, એનાથી તો દૂર થવું જ નથી મારે, કોઈ ભોગે થવું નથી, કોઈ વાતે થવું નથી, એવો આગળ પકડે છે. અજાણી જેલમાં જઈશ એવી શંકા શું કરવા પડે છે? પોતે ખોટા પરિણામ કર્યા છે એટલે એની સજા પાછી ભોગવવાની બાકી છે, પણ એ સજા ભોગવવાની તૈયારી થઈ ગઈ એટલે એને ભય થાય છે. બાકી જેના પરિણામ એવા નથી એને તો હર્ષ થાય છે કે ચાલો આ એક કામ પૂરું થયું, એક ઉપાધી મટી રહે. મુક્ત આત્મા જે મુક્ત થનારો આત્મા છે એ તો શું કરે છે કે પૂર્વ કર્મનો દેણો હિસાબ ચૂકવતો જાય છે, જેટલો હિસાબ ચૂકવાઈ જાય છે એટલી ઉપાધિ ઓછી, માટે એટલો ભાર ઓછો તે હળવો થતો જાય છે. તો જે દેવામાંથી મુક્ત થાય એને દુઃખ વધે કે દુઃખ ઘટે એ સીધી વાત છે, એને દુઃખ ઘટવું જોઈએ. એમ છે કાલ જોયું તો ખરે બોલ જોયું દોષને કરાવે છે ને કાં તો હું બીજાનું કાર્ય કરું છું, બે માંથી એક રસ્તો પકડી ગયો છે. બે પદાર્થની સર્વથા ભિન્નતા છે, દ્રવક્ષેત્ર કા ભાવ સ્વચતુષ્ટ અને પરચતુષ્ટ સંપૂર્ણ ભિન્નતા છે, તેથી કોઈ કોઈનું કાર્ય જરા પણ ન કરી શકે. આ વસ્તુ સ્થિતિ અપર વસ્તુ સ્થિતિ પ્રણે બાળે છે એનું એક તો અજ્ઞાન છે, એટલે બ્રહ્માથી ગમે તેમ કલ્પના કરે છે.
એ અબાધિત નિયમ છે,
અબાધિત નિયમ છે. ક્યારે કોઈ વસ્તુ કોઈ વસ્તુનું કાર્ય કરે બની શકવા એવું નથી. એમાંય છે જે કર્મનો યોગને ન સમજાય એને તો આ લાકડા ગળી ગયા. કર્મનો ઉદય જીવને વિભાવ વિકાર કરાવે છે, આ એવું ઘૂસ્યું ઘૂસ્યું એવું ઘૂસ્યું ત્યાંથી નીકળતું નથી. શું કર્યું થાય અમારે? એને શું છે? પોતાને મહંત રહેવું છે, પોતાને નિર્દોષ રહેવું છે. અમારે ક્યાં કંઈ ભૂલ કરવી છે, અમારે ક્યાં દોષ કરવો છે? પણ થાય શું? કર્મનો ઉદય થાય, બીજો રસ્તો નથી. ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. કર્મનો ઉદય જીવને વિકાર કરાવે છે એ વાત એક ટકો પણ સાચી નથી, કોઈ અંશે પણ સાચી નથી. આ પાયાનો સિદ્ધાંત છે. બે વચનો તો પણ એક અવસ્થા છે, પોતામાં થાય છે એટલે પોતાની અવસ્થામાં થાય છે, પણ મૂળ જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે, શક્તિરૂપ સ્વભાવ છે એમાં નથી. જેમ કોઈ અરીસામાં પ્રતિબિંબ પડે તો અરીસાનો તો કોઈ રંગ નથી, પણ અરીસાની પર્યાયમાં અનેક રંગવાળી આકૃતિઓ જોવાય છે. તો ક્યાં એવા ક્યાં આકૃતિઓ કોની અવસ્થા થઈ કે અરીસાની અવસ્થા થઈ, છતાં અરીસો અરીસો રંગીન થઈ ગયો છે. મૂળભૂત જે અરીસાનું સ્વરૂપ છે એ તો રંગ કલરલેસ છે. હવે અનેક રંગો એની અંદર દેખાડા તો શું કે એની અવસ્થા એવી થઈ ખરી, છતાં એના મૂળ સ્વરૂપમાં કાંઈ એવું રૂચિત છે એવું સ્ફટિક લઈ લઈએ. સ્ફટિક છે એ સ્ફટિક અગ્રીય છે. જે જેવા કોઈ રંગનો પદાર્થ નજીક આવે છે એવી જાણ ઉઠે છે, એ જાણ છે એ સ્ફટિકની પડ્યા છે, છતાં સ્ફટિક સ્ફટિક જ રહે છે. બીજું કાંઈ થઈ જાય છે પરિસ્થિતિ એવી છે કે છાયા છે, ઉપાધિ છે, અસ્થિર અનિત્ય વસ્તુ છે, એ સ્થિર નિત્ય પદાર્થ નથી. ઉપાધિનો વિષય ગૌણ થાય છે અને સ્વભાવ મુખ્ય થાય છે એમ છે. એટલા માટે પાણીનું દ્રષ્ટાંત આપે છે કે જ્યારે વરસાદનું પાણી ડોળો દેખાય છે ત્યારે એવું માટીવાળું ડળું પાણી કોઈ પીવાના ઉપયોગમાં લેતું નથી. જેને જેને નિર્મળ પાણી પીવું છે એવું જેનું પ્રયોજન છે એ શું કરે છે, પાણી તો નિર્મળ છે એની અવસ્થાથી, અવસ્થાથી નિર્મળ છે કે અવસ્થાથી નિર્મળ નથી, તો માટી પણ પીવાઈ જાય. તો એ જ વખતે એનું જે નિર્મળ સ્વરૂપ છે એ લક્ષ્માલ્ય છે, અને નિર્મળ સ્વરૂપને લક્ષમાં લઈને માટીની મેલી અવસ્થા વખતે પણ એની નિર્મળતા જ્ઞાનમાં લઈને નિર્મળ થવાની પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે અવસ્થા ફેર થાય છે અને એનો ઉપયોગ થાય છે. એમને એમ પાણી પીવાતું નથી. તો મેલી અવસ્થા વખતે નિર્મળ સ્વભાવ નિર્મળ સ્વરૂપ જ્ઞાનમાં બરાબર લઈ શકાય છે, અને નિર્મળતાનું પ્રયોજન હોય તો એની નિર્મળ કેમ થાય એની પ્રક્રિયા પણ સમજીને એની નિર્મળતા અવસ્થા એ કરી શકાય છે. એટલી વાત છે. એટલે એમ કોઈ વિચારવાની જરૂર નથી કે અત્યારે પણ શું, અત્યારે તો અમે સંસારી, અત્યારે તો અમને રાગાદી વિકાર છે, અત્યારે તો અમારી અવસ્થા આવી છે, એમ કઈ વિચારવાની જરૂર નથી. અત્યારે સ્વભાવ નિર્મળ છે એની મુખ્યતા કરવાની જરૂર છે. એની મુખ્યતા કરવી એમ કહો કે સ્વભાવમાં સાવધાન થવું, નિર્મળ સ્વભાવમાં રાગ રહિત સ્વભાવમાં શુદ્ધ સ્વભાવમાં સાવધાન થવું એમ કહો, એ જ પર્યાયમાં નિર્મળ થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. નિર્મળ થયા પછી કઈ કરવાનો સવાલ નથી, પછી નિર્મળ 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 પર્યાયો થયા જ કરશે, કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. કૃત્ય કૃત્ય થઈ ગયો, જમી લીધા પછી શું કરવું, તૃપ્તિ થઈ ગઈ, જમી લીધું પછી શું કરવું, જમવાની જરૂર નથી, તૃપ્તિ થઈ ગઈ એમ શાંતિ થઈ ગઈ ને તૃપ્તિ થઈ ગઈ પછી શું કરવાનું, કઈ કરવાની જરૂર નથી. અહીંયા તો એ મુદ્દો ચાલે છે. જીવને વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, બીજી ચીજ જ નથી અને સ્વભાવથી વિભા વિકાર કરે છે એમ નથી, એમ એ ન્યાયને અહીંયા સ્પષ્ટ કરવો છે. પણ તે કાંઈ વિકાર કરાવી દેતી નથી, બીજી ચીજ કોઈ વિકાર કરાવી દેતી નથી. એકલો કોઈ બગડે નહીં, બે થાય એટલે બગડે, અથવા બગડવામાં બે વસ્તુનો સંયોગ હોય છે, બે બંગડી અથવા બે વાસણ ભેગા થાય ત્યારે ખખડે, એટલું વાસણ વાત કરે છે. બે વાસણ ભેગા ટકરાય તો અવાજ થાય, અવાજ થતી વખતે એટલાથી કોઈ અવાજ નથી થતો. તેમ આત્મા પર વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકે ત્યારે ભૂલ થાય છે, એટલો હોય તો ભૂલ થાય. જીવ પોતા ઉપર દ્રષ્ટિ ન રાખે અને પર પદાર્થ ઉપર દ્રષ્ટિ મૂકે કે દ્રષ્ટિ રાખે ત્યારે એની ભૂલ થાય છે. દ્રષ્ટિ રાખવી એટલે કે પોતાપણાનો અધિકાર જમાવવો, આ એની બહુ મોટી ભૂલ છે. આત્મા ચેતન વસ્તુ પોતે છે, પોતા સિવાય બીજા કોઈ અન્ય પદાર્થ એનો અધિકાર નથી. ત્યારે એ શું કરે છે કે શરીર ઉપર અધિકાર રાખવા માંગે છે, શરીરને બરાબર રાખવું, એવા હું ઉપાયો કરું કે શરીર બરાબર રહે. કોઈ દિવસ બની શકે ત્યાંથી માનીને પછી પરિવાર, તો પરિવારમાં બધું સરખું રાખવું, તારી ભૂલ થાય છે. તું કાંઈ કરી શકે શરીરમાં કે કાંઈ કરી શકે કુટુંબ પરિવારમાં, એ કોઈ તારા અધિકારનો વિષય નથી. અને પ્રત્યક્ષ અનુભવ થાય, કોઈને વૃદ્ધાવસ્થા કોઈ ઈચ્છતા નથી, ઈચ્છે છે હે? યુવાન અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા થાય છે જોત જોતામાં, કોઈ ઈચ્છતા નથી. તો એમને એમ રાખી દઈએ, સ્થિર રાખી દઈએ વ્યવસ્થા, તારા શરીર ઉપર તારો અધિકાર નથી એમ, તારા કોઈ પણ પરિવારથી માનીને કોઈ સંયોગ ઉપર તારો અધિકાર નથી. બધા પછી તો દૂર દૂરના સંયોગો છે કે જેના ઉપર આ જીવ અધિકાર રાખવા જાય છે, એ બધા એને અનેક પ્રકારના દોષિત પરિણામ થવાના કારણો છે. નિર્દોષ થવું હોય એને આ સિદ્ધાંત પહેલા ગ્રહણ કરવો પડે છે કે દ્રષ્ટિ મારે ફેરવવી નહીં, મારી દ્રષ્ટિ નહીં ફરે તો દોષ નહીં મટે. મારા ઉપર દ્રષ્ટિ આવશે ત્યારે જ મારો દોષ મટશે, બીજા ઉપર દ્રષ્ટિ ગઈ એ દોષ થયો થયો ને. આ પરિસ્થિતિ છે,
તાબેદાર
હતા ન તો શરીરના પરમાણુ એના તાબેદાર છે, ન તો કોઈ કુટુંબ પરિવારના આત્માઓ એના તાબેદાર છે. એને ઘણું એમ છે કે આ બધા મારા તાબામાં રહીએ, હું કહું એમ રે, માને છે ને કે આ મારો દીકરો છે, મારી દીકરી છે, તો હું એનો પિતા છું, તો એને મારી આજ્ઞામાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? ભૂલમાં તું ભૂલ્યો છું. કોઈ આત્મા, કોઈ આત્માનો પિતા હોય નહીં કે થાય નહીં કે થઈ શકે, પણ એને ખરેખર માની લીધું છે કે નહીં આ મારો દીકરો, હું એનો બાપ ખરેખર, પછી એને મારી આજ્ઞામાં ન રહેવાય એમ ચાલે કેમ? ન ચાલે એમ તું અભિપ્રાય બાંધીને થા, તારે દુઃખી થવું હોય એટલું, બાકી એ પદાર્થ તારો તાબેદાર નથી, નથી ને નથી, નહીં એને નહીં. પાછું એને શું થાય છે, મમતા બહુ કરી હોય છે, એટલી બધી મમતા કરી હોય છે લાલન પાલન પોષણમાં કે એનું બધું દુઃખ સુખ દુઃખ વેઠીને તે એની ઈચ્છા પ્રમાણે કરવા રહેવાનો ને કરવાનો પ્રયત્ન કર્યો હોય છે. હવે એ જ્યારે એમની આની ઈચ્છા પ્રમાણે ન કરે ત્યારે એમ થાય છે કેમ આમ કરે છે, મેં આટલું બધું કર્યું કેમ આમ કરે છે? તે કર્યું તારી મમતાથી કર્યું, તારી ભૂલથી તે કર્યું, એટલે એ તાબેદાર થઈ જાય એમ માનવું સરાસર ભૂલ છે. અને તને દુઃખનું કારણ છે, બીજા કોઈને દુઃખનું કારણ એ નથી, એમાં દુઃખી થવાનું, બીજું કાંઈ નથી થવાનું. માટે એ પણ જગતનો સ્વતંત્ર પદાર્થ, હું પણ જગતનો સ્વતંત્ર પદાર્થ, હું મારું હિત કરી લઉં, હિત કેમ થાય એવી આંગળી સિંધવાથી વધારે કોઈ આગળ ચાલવા જેવું નથી, આગ્રહ પણ રાખવા જેવો નથી. કેમ ઘરમાં બીજા ન માને કે આ રસ્તે ન ચાલે, એ વાતમાં કાંઈ માલ નથી. એની યોગ્યતા સ્વતંત્ર છે. તને બહુ બહુ તો રાગ થાય તો આંગળી ચીન, આથી વધારે આગળ જઈશ તો ભલી પાછું દુઃખ થશે. એમાં
પેલા એવું વિચારતા પણ હવે કોઈ એવું નથી.
આગ્રહ તો રાખવા જેવું, આ કેમ આમ કેમ આમ એ આગ્રહ રાખવા જેવું. યોગ્યતા એને સ્વતંત્ર છે, કોઈની યોગ્યતા કોઈ કરી દેશે, કોઈ ફેરવી દેશે, એ કોઈ કરી શકે એવી ચીજ નથી. કેટલાક અબાધિત અધિકારો ઉપર તરાફ મારે છે એ માલિક તરીકે કાયદો મંજૂર નથી કરતો. નોકરના માલિક તરીકે કાયદો મંજૂર કરતો નથી. આ જે કુટુંબ પરિવાર છે ને એમાં ભૂલ થવાના બહુ સંભવ છે. કેમ કે પોતે પોતાના મમતાથી પોતે એનું જાણે ઘણું કર્યું છે એવો અભિપ્રાય બાંધીને બેઠો છે, અને પરસ્પરની મમતાને લઈને એમ માને છે કે મારી ઈચ્છા પ્રમાણે એને પણ ચાલવું જોઈએ, નહીતર ઘરના ને બહારનામાં ફેર શું. બહારનો માણસ પોતાની ઈચ્છા પ્રમાણે ન ચાલે, પણ ઘરનો માણસ ન ચાલે તો ઘરના ને બહારનામાં ફેર શું. જે દુઃખ છે ને એ મમત્વ ભાવનો રિએક્શન છે, એક્શન મમત્વ ભાવ છે અને રિએક્શન એનું દુઃખ છે, બીજું કાંઈ નથી. સંયોગમાં મીઠાશ લીધી, એ સંયોગનો વિયોગ થશે ત્યારે દુઃખ થયા વિના રહેવાનું નથી. એનું કારણ કે પેલા મીઠાશ લીધી છે, કેમ છાપાના બીજાના સમાચાર સાંભળીને કઈ દુઃખ નથી થતું, કેમ કે એની મીઠાશ લીધી નથી. જે વ્યક્તિના સંયોગની મીઠાશ લીધી છે, વિયોગ નિશ્ચિત છે, એમાં કઈ ફેરફાર થવાનો છે, નિયમથી થવાનો છે, એને એ સંબંધે નું દુઃખ થયા વિના રહેવાનું થશે થશે ને થશે. હવે દુઃખી થવું કે ન થવું એનો વિચાર અત્યારથી કરી લે. દુઃખ ઉત્પન્ન થાય એ પહેલા ફેરફાર કરવો એ ઉચિત ફેરફાર કરી લઈએ તો દુઃખી ન થાય, નહીં તો દુઃખ થવાનું થવાનું થવાનું. હા, હોમિયોપેથી છે ને, હોમિયોપેથી એમાં રોગ થવાના કારણોને ઊંડાણમાં ઉતરીને લોકો એવું નક્કી કર્યું કે જીવ માણસ જે આહાર રોગ લે છે શરીરના પોષણ માટે, એ આહારની અંદર જેટલા તીવ્ર રસથી એ ગ્રહણ કરે છે એ વખતે રોગ થવાનું ઊભું થઈ જાય છે. પછી એ કારણ ક્યારે બહાર દેખાય છે એ પરિપાક વખતે ખબર પડે છે, પણ જે વખતે તીવ્ર રસથી આહાર લે છે એ જ વખતે અશાતા વિજ્ઞાને બાંધે છે, જૈન સિદ્ધાંત કહે છે. એ લોકોએ તબીબી વિજ્ઞાનના કારણોમાં ઊંડા ઉતરીને નક્કી કર્યું, કેમ કે એ આખી થિયરી સાયકોલોજી ઉપર ચાલે છે. જીવના સાયકોલોજીકલ પરિણામ ઉપરથી રોગની અવસ્થા, એવા પરિણામ થકી રોગની અવસ્થા થાય એનો એના બેઝ છે સિદ્ધાંત. એમાં એક આવી વાત છે કે જો રસથી આહાર લેવામાં આવે તો એ રોગનું કારણ થાય છે. વાત સાવ સાચી છે. હવે જ્યારે એને સારું લાગ્યું કે આ ભજીયા બહુ સારા, આ મિષ્ટાન બહુ સારું, આ નિમકીન બહુ સારું, એ જ વખતે એને અશાતા વેદની બાંધી લીધી છે, મીઠાશ કરી માયનું સુખ, પણ દુઃખનું કારણ તો એ વખતે એને પાકું કરી લીધું છે. દુઃખ એમાં છે થવાનું થવાનું ને થવાનું છે. એમ જ્યાં જ્યાં મીઠાશ લીધી, આપણે આહારનો દ્રષ્ટાંત લીધો, જ્યાં જ્યાં જે જે સંયોગમાં મીઠાશ લીધી ત્યાં ત્યાં એને દુઃખ પાકું કર્યું, ભાવિ દુઃખ એને નક્કી કરી લીધું, એ દુઃખ એને ભોગવવાનું, ભોગવવાનું આમ છે. એટલે જીનેન્દ્રના પરમાત્માના માર્ગમાં એક સિદ્ધાંત આવ્યો કે ભાઈ કોઈ પદાર્થ જગતમાં ઈષ્ટ નથી, મીઠાશ લેવાનું કોઈ સ્થાન છે જ નહીં, તો એનો પ્રતિપક્ષ તો આપોઆપ ઉડી જાય છે કે હવે કોઈ અનિષ્ટ છે. જયારે એક પક્ષ સામે નથી તો પ્રતિપક્ષનો તો પછી વિચાર કરવાનો સવાલ નથી રહેતો કે એને કોઈ પ્રતિપક્ષ છે કે નહીં. જયારે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, જયારે કોઈ પદાર્થ મીઠાશ લેવાનું, મમત્વ કરવાનું સ્થાન નથી, તો પછી કોઈ અનિષ્ટ પદાર્થ તારા માટે રહેતો જ નથી, આપોઆપ જ રહેતો નથી, એ વસ્તુ ખલાસ થઈ જાય છે. માટે જ્યાં જ્યાં તને ઠીક લાગે, સારું લાગે, ત્યાં જરાક ચેતી જજે. રસ લેતા પહેલા હું બસ ચાલતા વખતે જેવો જોર ચેતે એ બહુ રસ ઉપજતો બંધ થઈ જાય, ઉપજે જ નહીં, અને ઉપજે હોય તો ઠંડો પડી જાય, લાંબો ચાલે નહીં, નહીં તો રસ તો ચીકણો છે, પરિણામ લંબાઈ જાય. પણ જો જેવો જાગૃત થાય એટલે એ રસનો પારો એટલો બેલો પડી નીચે આવી જ જાય, કેમ કે એમાં વિક્ષેપ પડે છે, રસ ભંગ થાય છે. સમ્યક પ્રકારે જો વિભાવ રસ શિથિલ થાય તો રસની સાથે દર્શન મૂળ ને અવિના ભાવે સંબંધો વાસે દર્શન મૂળ શિથિલ થાય. આત્માનો જે સ્વભાવ, વસ્તુ સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, નામમાં ન આવે, નિર્ણય જ ન થાય. જે સ્વભાવનો નિર્ણય કરવો છે અનુભવ કરવા માટે એ દર્શનની મંદતાના કાળમાં થાય છે. આ એની પૂર્વ ભૂમિકા છે નિયમબદ્ધ રીતે. જેમ દર્શનનો અભાવ થયા વિના અનુભવ ન થાય, એમ દર્શનનો મંદ થયા વિના યથાર્થ પ્રકારે હો યથાર્થ પ્રકાર તો ક્યારેક થાય છે પણ પાછું તીવ્ર થઈ જાય છે, પણ યથાર્થ પ્રકારે દર્શનનો મંદ થાય તો એ વખતે પૂર્વ ભૂમિકાનો, મુમુક્ષુની ભૂમિકાનો, સમ્યક દર્શનની પહેલાંની ભૂમિકાનો સૂક્ષ્મ જ્ઞાન નિર્મળ થાય છે. જે નિર્મળતામાં એને પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ છે એ સ્વપદ પ્રતિભાષિત થાય છે. એને વસ્તુ સ્વભાવનો ખ્યાલ આવ્યો એમ કહેવામાં આવે છે કે હું આવો છું, એ એને અનુભવનું કારણ થાય છે. સિદ્ધાંત 203માં આવ્યો છે. સ્વરૂપ નિશ્ચય કરવા માટે, સ્વરૂપનો પ્રતિભાસ લેવા માટે જ્ઞાન દર્પણ જે દર્શન મૂળથી મલિન થયેલું છે એને સાફ કર્યા વિના અંદર પોતાના સ્વરૂપનું પ્રતિબિંબ આવશે નહીં. જેમ મલિન રેસામાં પોતાનું મુખ દેખાતું નથી, માટી લાગી ગઈ હોય સાફ કરે તો રીસો તો રીસા, પણ તરત પોતાનું પ્રતિબિંબ જળતા હશે, પોતાનું મુખ દેખાશે, એવું જ્ઞાનમાં છે. વિપરીત માન્યતા, ઊંધી શ્રદ્ધા,
વિભાવ પરિણામ,
વિભાવ પરિણામમાં તો ચારિત્ર આવે, ચારિત્ર મોહ પણ આવે. અહીંયા ચારિત્ર મોહ અને દર્શન મોહને જુદા પાડીને વાત કરવી છે. ચારિત્ર મોહ તો દર્શન મોહનો સદભાવમાં એનું જોર ચાલે છે, દર્શન મોહનો ટીકો ખીસો કે ચારિત્રનો લુંગડો થઈ જાય છે, અપંગ થઈ જાય છે, ચારિત્રનો જોર કરી શકતો નથી, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એના ઉપર તો આખી પ્રયોજન સિદ્ધિ છે. એ તો વાત કરી કે મુમુક્ષુ જીવને કેટલા કેટલા પ્રકારે, કેવા કેવા પ્રકારે, ક્યાં ક્યાં સ્થાનમાં, કઈ કઈ પરિસ્થિતિમાં દર્શનનું તીવ્ર થાય અને દર્શનનો મંદ થાય, આના લગભગ 780 ભંગ ભેદ લીધા છે મુમુક્ષુની ભૂમિકાના. એટલા માટે કે જો એને ખ્યાલ આવે કે આ જગ્યાએ દર્શનનું થાય છે, જેમ કે આપણે ત્રીજો દ્રષ્ટાંત લઈએ કે અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે, બરાબર છે, એટલે શાસ્ત્ર સ્વાધ્યાય સામૂહિક રીતે કરવામાં આવે છે, તો મુમુક્ષુ જીવો મોડા આવે છે. એક દ્રષ્ટાંત છે, કોઈને ઉદ્દેશી વાત નું થયું, મોડા આવે છે, તો એ વખતે દર્શનનું થવાનો એક અપરાધ થાય છે. આ લગભગ ખ્યાલમાં નથી. ગુરુદેવનું પ્રવચન આવતું હોય તો 15-20 મિનિટ પછી ઘણા આવતા હોય છે, રોજ સોનગઢમાં રહે તો રોજ મોડા આવે છે. કેવી રીતે થાય છે કે જે આચાર્યનું કે જે જ્ઞાનીનું તત્શાસ્ત્ર ઊંચાતું હોય એનો અભિનય થાય છે, અને જો જ્ઞાની પ્રવચન આપતા હોય તો જ્ઞાનીનો અભિનય થાય છે. જે નિમિત્તના સદભાવમાં તમારે બોધનું ગ્રહણ કરવું છે એનો અવિનય કરીને તમે બોધ લેવા બેસો, એ બોધ એ વિદ્યા ચડે કે નહીં? ટેપ ચાલતો હોય તો શું કરવા ટેપ સાંભળવા જાય છે? શું કરવા ટેપ સાંભળવા જાય? અહીંથી જો ફોનગઢ જવું હોય ને બસ સ્ટેન્ડ ઉપર જાય તો ટાઈમસર પહોંચે તો બસ ઉતર્યા પહેલાં પહોંચે તો બસમાં બેસીએ કહે કે 5 મિનિટ 2 મિનિટ મોડ, હું તો 2 મિનિટ મોડો કરું, એમાં શું બસ પર આવું નું ધ્યાન રાખવું જોઈએ 2-4 મિનિટ મોડો કરવો પડે તો એ તો એના ટાઈમે ચાલે. 5 મિનિટ મોડા પડો તો આખી બસ ચૂકવાના છો, 1 મિનિટ મોડા પડો તો આખી બસ ચૂકવાના છો, અને 50 મિનિટ મોડા પડો તો આખી બસ ચૂકવાના છો. બસ ઉપડી ગઈ, ઉપડી ગઈ, ટ્રેન ઉપડી ગઈ, ઉપડી ગઈ. બરાબર, એનો અર્થ શું છે? પોતાને જરૂર નથી આ વાતની. જ્યાં જરૂર છે ત્યાં સાવધાની રાખે છે, ત્યાં દરકાર રાખે છે, ત્યાં કાળજી રાખે છે, એને આ વાતની જરૂર દેખાણી જ નથી. એટલે સ્વચ્છંદ પ્રવૃત્તિ જીવ કરે છે અને પોતાની રીતે ચાલે છે. ત્યારે એમ કહે કે ભાઈ આ તારો અપરાધ, તો તને નુકસાન કરવાનું છે, તારો દર્શનનું તીવ્ર થશે, સત્શાસ્ત્રોનો અવિનય થતાં તારો દર્શનનું તીવ્ર થશે, તારો દર્શનનું તીવ્ર થશે તો તારું સ્વરૂપ તને નહીં સૂજે, નુકસાન કોઈ બીજાને તો છે નહીં. ગુરુ તો ગુરુના રસ્તે ચાલ્યા જાય છે, શાસ્ત્ર શાસ્ત્ર નિત્યબોધક છે, એને કાંઈ કોઈની હારે લેવા દેવા નથી. પણ નાની નાની મોટી વાતમાં ક્યાં દેવગુરુ શાસ્ત્રનો અપરાધ થાય છે, ક્યાં સીધો અપરાધ થાય છે, ક્યાં ઇન્ડાયરેક્ટલી અપરાધ થાય છે, કે જે અપરાધો દર્શન મોહનું સીધું કા તીવ્ર થવાનું કારણ થાય છે, આ વિષય મુમુક્ષુ જીવે પોતાના હિત ખાતર કાળજીથી ઝીણવટથી એના બધા પડકાર સમજીને ક્યાંય ભૂલ ન થાય એની સાવધાની રાખવી જોઈએ. તો મોક્ષ માર્ગમાં પ્રવેશ મળશે, નહીં તો મોક્ષ માર્ગમાં પ્રવેશ મળતો નથી. એવી ઘણી બાબતો, નાની મોટી સંખ્યાબંધ બાબતો છે કે જ્યાં સીધો દર્શન મને સંબંધ લાગે છે. કેવી રીતે થાય? કેવી રીતે કરતા નથી? વહેલો પહોંચી શકાનો એને ભાવ હોવો જોઈએ. પહોંચી પછી એવો ભાવ હોય, ન પહોંચી શકે એ બનવા જોઈએ છે. ઘરે થઈ નીકળ્યો ટાઈમસર ને રસ્તામાં પંચર પડ્યું કે એક્સિડન્ટ થયો, ન પહોંચી શકે, મોડો પહોંચીએ ન શકે, પણ એનો ભાવ શું છે? એનો અભિપ્રાય ને એનો ભાવ હોવો જોઈએ કે મારે સમયસર ઉપસ્થિત થવું છે, પછી બનવાનું હોય એમ. કરતા બધી શું કરવા કરે? પણ એનો અભિપ્રાય વિચાર તો બરાબર ઠીક હોવો જોઈએ કે નહીં? પણ એમાં ઠેકાણા ન હોય પછી એ પણ કંઈક પરદ્રવ્યની ક્રિયા હું શું કરી શકું? એવું ચાલતું પરિણામની ગરબડ તો પહેલાં તપાસવી જોઈએ, પછી પરદ્રવ્યની વાત ચાલે છે. અનેક બાબતો છે. તત્વજ્ઞાનના સૂક્ષ્મ વિષયમાં ઉપયોગ લગાવે અને સ્થૂળ ભૂલમાં એનો ખ્યાલ ન રહે તો એ રીતે કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્તિ નથી થતી. કેમ કે દર્શનનો મંદ કર્યા ગુલામ દર્શનનો તો તીવ્ર થયો હોય છે, દર્શનનો તીવ્ર થાય તીવ્ર થયેલો હોય અને કેવી રીતે સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ એને ગ્રહણ થાય એને કોઈ દિવસ સ્વભાવ ખ્યાલમાં ન આવે. બાકી તો બીજી બધી વાતો ખ્યાલમાં આવે તો એનો કંઈ અર્થ નથી. તો આજે ખ્યાલ આવ્યો છે ને ક્યારે એક ખ્યાલ ખ્યાલ ભૂસાઈ જવાનો છે. સ્મૃતિ વિસ્મૃતિ રૂપ જ છે. આત્માનો અધિકાર નથી, પ્રાપ્તિનો અધિકાર નથી. જેને દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ પ્રત્યેનો રાગ અધિક હોય, કોના કરતા? પોતાના કુટુંબ પરિવાર કરતા. આ બધી શરતો રાખી છે
બરાબર.
મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવા પહેલાંની આ બધી શરતો છે. એ શરતો બરાબર હોય, ઠેકાણે શરતોનું પાલન થતું હોય તો આગળ એની યોગ્યતા હોય છે, અધિકારી થાય છે મોક્ષ માર્ગમાં. એમને એમ કોઈ બાહ્ય ક્રિયાથી એ રીતે પ્રાપ્તિ નથી થતી. બધા ઘણા એવા નિયમ બધા સમજવા જોઈએ. એને દર્શનો સાથે સંબંધ કેટલા ચારિત્ર મોહના પરિણામને દર્શન મોહ સાથે અવિનાભાવી સંબંધ હોય છે. જેમ કે અનંતાનું મંદિર એને દર્શન મોહ સાથે સંબંધ હોય જ છે, પણ એ બધી મોટી વાત થઈ ગઈ. અને તો જે મુમુક્ષુ જીવને ઉદયમાન પરિસ્થિતિ હોય એની ચર્ચા કરવી જોઈએ. એટલે એ ભેદ પ્રભેદ છે. જેને જ્યાં પોતાનો દોષ થતો હોય ત્યાં એને ખ્યાલ આવી જાય કે આવી ભૂલ થાય તો મને નુકસાન થશે, મારા આત્માને અહીંયા નુકસાન થાય. તરત જ સુધારી દે, જેમ દોષમાં મટાડવા છે એ સુધારી દે છે.
એમ એ વખતે બંને પર દ્રવ્ય છે એમ લે તો ખોટું છે,
તો એ સ્વચ્છંદ છે, ખોટું નથી. એ સ્વચ્છંદ છે. એને એને જે સ્વદ્રવ્ય ને પરદ્રવ્યનો વિષય જાણવા મળ્યો છે એનો દુરુપયોગ કરે છે. એવી રીતે નથી લેવાનું. એટલે પોતે પોતાની ભૂલ પર નિમિત્ત ના સંયોગમાં કરતો હોય તો પણ અને પર નિમિત્ત ના સંયોગ વગર ભૂલ ન થતી હોય તો પણ ભૂલ પોતે કરે છે, ભૂલ કોઈ બીજો કરતો નથી. આ નિયમ છે. જેમ કોઈ પુરુષ પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, તેમ આત્મા પર ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થાય છે. દ્રષ્ટિ મૂકવાની વાત છે
બરાબર.
એટલે કે ભૂલથી એ ઇષ્ટ અનિષ્ટપણું કરે છે. પરદ્રવ્ય પ્રત્યે ભૂલથી ઇષ્ટ અનિષ્ટ પણ કરે છે. કોઈ ઇષ્ટ અનિષ્ટ છે નહીં છતાં ઇષ્ટ અનિષ્ટ પણ કરે છે તો ભૂલ થાય છે. એમ પર પદાર્થને ઇષ્ટ અનિષ્ટ કલ્પીને માનીને, કલ્પના તો નાની કે છે પણ એને તો ખરેખર જ લાગે છે. જીવને તો ખરેખર જ આ સારું છે અને ખરેખર જ આ સારું નથી એમ લાગે છે, પણ ખરેખર એની એ કલ્પના છે અને એને પોતાનો દોષ છે. પોતાથી પોતાના ભૂલથી પોતાના દોષને દુઃખ થાય છે. દોષ અને દુઃખ અવિનાભાવી છે, નિર્દોષતા, પવિત્રતા અને સુખ એમ વિના ભાવે છે. એટલે દુઃખી ન થવું હોય, સુખી થવું હોય એ પ્રયોજનથી આ ચર્ચા ચાલે છે. કોણ પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકે એટલે કે સ્વભાવને સંભાળે, સ્વભાવની ઉપાદેયતા આવે તો એને ભૂલ થતી નથી. અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ ક્યારે મૂકે કે જ્યારે સ્વભાવ લક્ષમાં આવે ત્યારે દ્રષ્ટિ મૂકે. લક્ષમાં એવા ઉપર દ્રષ્ટિ મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. એક એવી ગુપ્ત ચમત્કારિક ચીજ છે એને ગુપ્ત ચમત્કાર કહેવાય છે. શ્રીમદ્ધિએ ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. જગતમાં ઘણું ડાપણા જીવ દોડે છે પણ એનું જ પોતાનું સ્વરૂપ એને લક્ષમાં નથી. આ બહુ મોટી ભયંકર ભૂલ છે, આવડી મોટી ભૂલ છે કે પોતાને જ જૈનાને ઓળખ્યા વિના આખી દુનિયાનું ડાપણ દોડે છે. આનું આમ થયું, આનું આમ થયું. અમેરિકાએ આવી ભૂલ ન કરવી જોઈએ. અહીંયા જે એને એને ક્યાં એને મ્યુનિસિપાલિટીમાં ઊભા રહેવાની જગ્યા ન હોય અને ગ્રામ પંચાયતમાં કોઈ ભાવ પૂછે એવું ન હોય. અમેરિકાના પ્રેસિડેન્ટને સલાહ દેવાના પરિણામે ચાલતા હોય. આવું દાપણ કરે છે. ભાઈ પણ શું સારું તો સંભાળું. એનો અર્થ છે કે કોઈ પણ જીવનો અભિપ્રાય એવો છે કે આખી દુનિયા એને નાની પડે. એના અધિકાર જો એને સોંપવામાં આવે તો આખી દુનિયા એને નાની પડે છે. જગત પરમાણુ વચ્ચે એની ઈચ્છામાં એટલી બધી એની ઈચ્છા નું સ્વરૂપ છે મોટું. એને કહે છે કે આ તો આટલું બધું તારું તને દાપણ દેખાતું હોય પણ ખરેખર તારું અજ્ઞાન બહુ મોટું છે કે તારા સ્વરૂપને અને તારી જાતને તે ઓળખી નથી કે તું તારી જાત શું છે. મોમાં જો સ્વભાવ જાતિને ઓળખે તો વિભાવ જાતિના પરિણામને ઓળખે તો સ્વભાવની દ્રષ્ટિ કરી શકે અને વિભાવના દુઃખથી છૂટી શકે. હવે એ પોતાને જ ઓળખે નહીં એને આખી દુનિયા દોડવી છે એની મૂર્ખાઈની પણ હદ નથી. બહેર મૂર્ખાઈ છે. ગુરુદેવશ્રી નો એટલે ઉપકાર માનીએ છીએ. ત્યાં ગુરુદેવશ્રી આવી વાત બતાવે એનો ઉપકાર છે કે આને ચિંધી ભાઈ આવી ભૂલ નહીં કરતા, આવી ભૂલ નહીં થવી જોઈએ. સ્વભાવની વાત નથી. ક્યાં ક્રિયાકાંડમાં ચડી ગયા હતા સંપ્રદાય. બહુ મોટો ઉપકાર કર્યો એમના ઉપકારને સંભાળીએ તો એ એવો વિષય છે કે નહીંતર શું થયું હોત એની એની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે સાંઈ બાબા બનીને બેઠા હોત આ પરિસ્થિતિ છે. આ ભૂવા દાખલા વગાડે છે ને કાંક ભૂવા ભાઈ ઢૂંઢતા હોત ને કા આપણે દાખલા ભૂવા ભીના હોત બે માંથી એક થયું હોત એ ભૂવા જેવું છે. એટલે તો શ્રી ગુરુ ના ઉપકાર ને અમાપ ઉપકાર કહેવામાં આવે છે. એમાં કોઈ માપ થાય એવું ઉપમા નહીં હોવાથી એને અનુપમ ઉપકારી કહેવામાં આવે છે. એની હદ નહીં હોવાથી એને અનંત ઉપકારી પણ કહેવામાં આવે છે. બધા વિશેષ લાગે
પડે
નિમિત્તને જરા વજન ના આપીએ તો
નિમિત્તને વજન ક્યારે ન આપો. કે તમારો ખ્યાલ હોય કે નિમિત્ત કાંઈ કરતું નથી કે કરાવતું નથી કે નિમિત્તને કાંઈ લેવા દેવા નથી તો જ વજન ન આવે. નહીં તો વજન આવ્યા વિના રહે નહીં. એટલે એનું જ્ઞાન કરાવે છે કે નિમિત્તનું કોઈ કર્તવ્ય નથી. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં એક નકામી ચીજ છે અને એના ઉપર કાંઈ નકામી ચીજ હોવાથી વજન લેવા જેવું નથી. નકામી ચીજ લાગે તો જ વજન ન આવે. નહીતર તો વજન આવ્યા વિના રહે નહીં. સીધી વાત છે.
દેવગુરુ શાસ્ત્ર એમ જ કહે છે કે અમે કઈ તારું કરતા નથી, અમારું સ્વરૂપ જોઈને તને બોધ આવે તો તને ધન્યવાદ આપીએ છીએ, બાકી અમે તારું કરીએ છીએ તો અમે પણ કહેતા જ નથી. એવા દેવગુરુ શાસ્ત્ર છે એમ છે. ખરેખર એ રીતે પોતાના સ્વભાવને ઓળખીને દ્રષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં પરચીજ નિમિત્ત છે, પરચીજની ઉપસ્થિતિ છે કે જેના ઉપર જે ચીજ ઉપર આ જીવના પરિણામ જાય છે એ દ્રષ્ટિએ એને ત્યાં નિમિત્ત પણ લાગુ કર્યું, નહીતર આગળ પાછળ તો એની કોઈ નિમિત્તતા પણ છે નહીં. પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. જ્યારે એની દ્રષ્ટિ જાય છે ત્યારે પણ એ પોતાના જ કારણે વિકારી થાય છે, તે ચીજને કારણે વિકારી થતો નથી. આ સીધી વાત છે અને સ્પષ્ટ વાત છે. આ પાયાનો જે સિદ્ધાંત છે એને વળગી રહીએ, એમાં દ્રઢ રહીએ, એમાં અવિચળ રહે તો એને પોતાનો દોષ સમજાય, પોતાનો દોષ નાશ કરવાનો ઉપાય પણ તો જ એને સમજાય, નહીં તો દોષનું સ્વરૂપ સમજાય, નહીં તો દોષ થવાના નાશ થવાનો જે ઉપાય છે એનું સ્વરૂપ પણ સમજાય.
વાલી દેવ મંદર મારનો જાયો કૃપાળુની કાંડુ.